તારીખ 12-10-1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 242 અને 243 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 186.
દર્શન પ્રશ્ન 242 પાનું 147 સમયસારની 38મી ગાથામાં અપ્રતિહતની વાત આવી હતી. અપ્રતિહત એટલે પડવું, ભણાવવું. પ્રતિહત એટલે સારી રીતે પડવું, અપ્રતિહત એટલે નહીં પડવું. બિલકુલ એટલે પાછા ન પડવું. મોક્ષ માર્ગમાં ચડ્યા પછી પાછા ન પડવું એને અપ્રતિહત કહેવામાં આવે છે. અપ્રતિહત ભાવ, પાછો ન પડે એવો મોક્ષ માર્ગનો ભાવ. સમયસારની 38મી ગાથામાં અપ્રતિહતની વાત આવી હતી. પૂજ્ય ગુરુદેવ શ્રી અવારનવાર કહેતા કે બેનશ્રીના જાતીય સ્મરણ જ્ઞાનમાં જોડણી સાહિતની વાત હતી, તો કૃપા કરીને જોડણી ક્ષાયી ચમકીત એટલે શું, તે કોને પ્રગટ થાય તેનો ખુલાસો કરશો. અત્યારે ક્ષાયી ચમકીત હોતું નથી. ઉપસમ ચમકીત તો લઘુ અંતર મળતો હોય, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ. પછી ક્ષુપસમ ચમકીત હોય બધાને અત્યારે, તો ક્ષોષમ સંકેતમાં પડે પણ ખરો અને ન પણ પડે. ઉપસમ અને ક્ષાયિકમાં પડવાનો અવકાશ નથી, ક્ષોષમ સંકેતમાં પડવાનો અવકાશ છે. તો એમ કે અપ્રતિહત ભાવે જે ઉપડ્યા હોય એ ન પડે, તો પછી શું થાય કે એનું ક્ષોષમ સંકેત છે એ ક્ષાયિક સંકેતમાં જોડાઈ જાય. એને જોડણી સંકેતની વાત કરી, જોડણી ક્ષાયિક એટલે ક્ષોપસમથી જોડાયને ક્ષાયિકમાં આવ્યું એટલે જોડણી ક્ષાયિક. એટલે કેટલાક મોક્ષ માર્ગે જ્ઞાનીનું સંકેત જ એવું હોય છે, એ ક્ષાયિક સાથે જોડાવાનું હોય અને પડવાનો સવાલ હોય જ નહીં. એ બાબતમાં સ્પષ્ટીકરણ માંગી શકો. સમાધાન, જોડણી ક્ષાયિક તો જેને અપ્રતિહત ધારા હોય છે તેને પ્રગટ થાય છે. અપ્રતિહત ધારા એટલે પાછું ન પડે એવી જોરદાર ધારા હોય, મોક્ષ માર્ગની જ્ઞાન ધારા બહુ જોરદાર હોય એ જીવને ક્ષોષમ સંકેત ક્ષાયિકમાં જોડાઈ જાય. એકાવતારી જો એવું કઈ નહીં, વધારે હોય તો સવાલ નથી, એનો ભાવ સાથે સંબંધ નથી. જોડણી ક્ષાયિક તો જેને અપ્રતિહત ધારા હોય, આ એમને પોતે સ્પેસિફાય કર્યું, અપ્રતિહત ધારા હોય તેને જોડણી ક્ષાયિક થઈ જાય, તેને પ્રગટ થાય છે. શુદ્ધાત્માની સાધનાની વિશેષ વિશેષ પર્યાયો જોડાતી જાય. પોતાના સ્વરૂપની સાધનાની વિશેષ વિશેષ પર્યાયો, આગળ વધતી વિશેષ વિશેષ પર્યાયો એક પછી એક જોડાતી જાય. તો અપ્રતિહત ધારાએ જોડણી ક્ષાયિક પ્રગટ થાય છે, એવી ધારામાં ધારામાં ક્ષાયિક સુધી પહોંચી જાય છે. કોઈ પ્રશ્ન વચ્ચે કર્યો છે, હજુ સ્પષ્ટ થયું નથી તો વધારે ખુલાસો કરવા કૃપા કરશો. આટલામાં કઈ બહુ સ્પષ્ટીકરણ નથી આવતું એમ કે અઢી લીટીમાં હું ફરીને એમને બે ત્રણ નીતિની વાત કરી છે કે તે એક સૂક્ષ્મ સંકેત એવું અપ્રતિહત હોય છે કે જે પડવાનું નથી, તેની બધી પર્યાયો અપ્રતિહત ભાવે પ્રગટ થાય છે. આગળ હું એક એક પર્યાયો જોડણી ક્ષાયિકમાં ધારા જેવી અપ્રતિહત ધારે પ્રગટ થાય છે. બહુ ખાસ બીજું વિશેષ ખુલાસો નથી આવ્યો, કોને પ્રગટ થાય છે એ ખુલાસો નથી થયો. જોડણી ક્ષાયિક એટલે શું કે અપ્રતિહત ધારા એ ઉપરેલો ભાવ. બનવા દુઃખ છે એમને પોતાના જ્ઞાન માં આવ્યું છે એટલે બનવા દુઃખ પોતાને. પ્રશ્ન 243 માં જાણવાનો વિષય છે. પાત્ર શિષ્યના મુખ્ય લક્ષણો સંબંધી થોડું માર્ગદર્શન આપો. આપણે ત્યાં તો મુંબઈ ચાલ્યો તો પછી કલકત્તા ચાલ્યો છે. સમાધાન, પાત્ર શિષ્ય હોય તેને અંતર થી આત્માની જ લગ્ન હોય. પાત્ર શિષ્ય હોય તેને અંતરથી આત્માની જ લગ્ન હોય કે મારે એક ચૈતન્ય જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. બસ આ લગ્ન ઉપર લઈ જાય છે, પોતે પોતાનો અનુભવ છે ને લગ્નનો. એટલે પાત્રતામાં મુખ્ય વાત લગ્નની લઈએ છે. આ લય કયો? એક લય શબ્દ પણ એવો છે અને કૃપાળદેવ લય શબ્દ વાપરે છે. લગ્ન પછી એ વચ્ચે ક્યાંય રોકાતો નથી, ઉપડ્યો ઉપડ્યો પછી એક ધારું કામ ચાલે છે. લય થી અને લગ્ન થી એક ધારું કામ ચાલે છે અને વગર વિક્ષેપે એક ધારું જો કામ ચાલે થોડા સમયમાં ઘણું અંતર કપાઈ જાય, ઘણું આગળ નીકળી જાય એવો આ માર્ગ છે. એક ધારો ઉપડે તો કામ થોડા વખત માટે આજુ થઈ
જાય.
પ્રત્યેક ધારા તો આમ મોક્ષ માર્ગ ને જણાય અને મોક્ષ પાત્ર શિષ્ય હોય તેને અંતરથી આત્માની જ લગ્ન લાગી હોય કે મારે એક ચૈતન્ય જ જોઈએ છે અને બીજું કાંઈ જોઈતું નથી. બસ મારો આત્મા મારે કાંઈ જોતું નથી, આત્માનો વિયોગ મને પોસાતો નથી, મારે મારો પરમાત્મા જોઈએ એ મારું સર્વસ્વ છે, બીજું કાંઈ જોઈએ તો મને મળે એવું પણ છે અને આત્માને શું મળે છે? આત્માને રોટી દાળભાત શાક મળે છે, શરીર મળે છે, પૈસા મળે છે, બીજા પદાર્થો મળે છે, આબરુ કીર્તિ મળે છે, કાંઈ મળતું નથી. બધું નિર્લેપ તત્વ છે. એટલે બીજું કાંઈ જોઈતું નથી એ જ્ઞાન આવી જાય છે કે બીજું મળવાનો સમય નથી, મારું સ્વરૂપ પ્રાપ્ત છે પણ એનાથી હું અજાણ છું, મને અનુભવ એનો નથી. એટલે પાત્રતા વાળાને એવી લગ્ન લાગે છે કે મારે એક ચૈતન્ય જ જોઈએ છે, બીજું કાંઈ ચૈતન્ય જો કે પોતાનો આત્મા કયો. તેને દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન હોય છે, બીજું કાંઈ પ્રયોજન તને, બીજું બધું પ્રયોજન તને ગૌણ થાય છે. એટલે લગ્નની સાથે પ્રયોજનની દ્રષ્ટિ સંકળાયેલી થઈ ગઈ. શું થયું? જેને લગ્ન લાગે છે એને પ્રયોજનની દૃષ્ટિ હારે ઉભી જાય છે. એટલે દરેક કામમાં એ પોતાના પ્રયોજનને જોવે છે, નથી પ્રયોજન એ ગૌણ થઈ જાય છે. શું કે સંસારના કાર્યો ઉદયમાં આવે છે એમાં આત્માનું પ્રયોજન નહીં હોવાથી એ બધા ગૌણ થઈ જાય છે. મારા આત્માનું શું પ્રયોજન છે? ઠીક છે, ઉદય આવ્યો છે, પૂર્વે નાખેલું છે, બતાવો જા. એટલે જેમ વેઠ ઉતારવી હોય, લખ્યું છે કૃપાળુ, વેઠની જેમ પ્રવૃત્તિ કરીને છીએ. વેઠિયાને કાંઈ મળે નહીં, વેઠિયાને કાંઈ મળે નહીં, એને મફત જ કામ કરવાનું. અમે મફત વેઠિયા છીએ, થઈ છે આ બધા કામમાં અમે વેઠ્યા છે, અમને કઈ એમાંથી મળે છે એવી કોઈ અપેક્ષા કે આશા છે? એ પરની અપેક્ષા વૃત્તિ તૂટી જાય એટલે હજારો વિકલ્પમાં થતી આકુલતાઓ બંધ થઈ જાય. મુક્ષુતાનો અથવા પાત્રતાનો વિકાસ પ્રયોજનની દ્રષ્ટિ ઉપર છે. પ્રયોજનની દ્રષ્ટિ જેટલી તીખી અને સૂક્ષ્મ એટલો વિકાસ જલ્દી થાય, વધારે થાય. અને એ લગ્ન સાથે જોડાયેલી છે. પ્રયોજનની દ્રષ્ટિ શેની સાથે જોડાયેલી છે? લગ્ન સાથે જોડાયેલી છે. બીજું બધું તને ગૌણ થાય છે. આત્માને મુખ્ય રાખી તેના દરેક કાર્ય હોય છે. દરેક કાર્યમાં આત્મા મુખ્ય રાખે છે. શું? કેમ કે રડવું પડે છે, તમે ગમે ત્યારે રડવું બંધ કરી દેવું છે. કમાવવું પડે છે, પરિસ્થિતિ કોઈ એવી છે, ઠીક છે, પણ રડવા ખાતર રડવું નથી. કેદી રડવાનું બંધ થાય અને નિવૃત્તિ લો એના માટે રડવું છે. ગમે છે માણસ જમતી વખતે એને એવું ભાવે, જમવું પડે છે, બાકી આત્માને શું પ્રયોજન, આમ આત્માને શું મળે છે? એક રજકણ કઈ આત્માને મળતો નથી. ઠીક છે, એટલે આલશે નહીં, પરિણામ દવા કરવી છે, એટલે જમી લેવું પડે. મારા આત્માને આમાં કઈ પ્રયોજન નથી. શું થયું? ફાવવું ન ફાવવું, ભાવવું ન ભાવવું, બધા ટાયલા બંધ થઈ ગયા. કેમ કે વેઠ ઉતારવાને છે, નાખી દે ભાઈ 200-400 ગ્રામ તેને જેટલો ખોરાક, પેટનો ખાડો પૂરવાનો છે. કઈ એનો ઉપયોગ ખેંચાય જ નહીં. ઉપયોગ ખેંચાય તો વિક્ષેપ ઉભો થાય ને. આખું વિજ્ઞાન કાઢી નાખી ગયા ફટાફટ. દરેકમાં આત્માને એકને મુખ્ય રાખીને દરેક કાર્ય હોય છે. આવી રીતે મિત્ર ચિકાશ થયા વગર પાણી પીવે, પ્યાલો ચોખ્ખો છે જ નહીં, અંદર કસ્તર નથી ને પાણીમાં, એવું બધું ધ્યાન દયા કરે, તરસ લાગે નાખી દે, તરસ છુપાય એટલે બીજો હું તમને કોઈ એમ કહે મળદું છે એની તમે સેવા કર્યા કરો, જીભ રસ લે છે, પાછો રસ લે છે ને, બાકી છે તો મરદાની સેવા કરવાની, અને તે પાછો પરમાત્મા થઈને પરમાત્મા પાસે મરદાની સેવા કરાવે છે, ઠીક? એ સેવામાં રસ પડે તો પછી પરમાત્મા કેદી સુધી એને
પરમાત્મા
એ જડત્વ ને પામે છે, જડના પરિચય થી અને જડના ના પ્રેમથી ને રુચિથી એ જડત્વને એટલે અબોધ દશાને પામે છે, આવે છે જડત્વને એટલે અબોધ દશાને પામે છે. 55મો પત્ર છે, 55મો મુંબઈમાં લીધું, 55મો પત્ર છે, એવો કોઈ એવડે એવો તો કલકત્તામાં અબોધ દશાને પામે છે એટલે શું કે જે જળની રુચિ વધી જાય છે, જેને શરીરની રુચિ વધી જાય છે એને બોધ જલ્દી અસર ન કરે એવી દશા પામે છે, અને આત્માનો બોધ, આત્માનો બોધ સાંભળવા મળે, જો ભાઈ તું જ્ઞાન સ્વરૂપે છું, સુખ તારા અંતરમાં છે, સુખ ક્યાંય બહાર નથી, એને આત્માને અસર ન કરે, જળની રુચિને લઈને અબોધ દશા થઈ ગઈ છે, બોધ સ્પર્શ ન કરે, એને સ્પર્શ નહીં, બોધને અસર જ ન આવે, એ રુચિને તોડી નાખશે. ઘણા એવી દશા જોવામાં આવે છે, એટલો ધંધા પાણીમાં ને રડવામાં એટલો બધો રસ હોય ખાવા પીવામાં, ખાવા પીવામાં એવું બધું સ્વાદ પાછળ ગાંડા, ગાંડા શું કે તબિયત ખરાબ થાય તો ખાય, એટલે ગાંડા જ કહેવાય ને, આત્માની વાત રૂચે નહીં, આત્માની વાત રૂચે નહીં, એવી દશા થઈ જાય, અને કોઈ આત્માની વાત સાંભળવા મળે તેને કઈ જરાય સ્પર્શે નહીં, ઠીક છે આ લોકો એવું બધું કર્યા કરે છે, એનો તો જે રસ પડ્યો છે અહીંયા બરાબર રસ ને રૂચિ જામેલા રહ્યો છે. સાંભળવા મળે તો એને કોઈ જાતનો અસર પહોંચે નહીં. બાજી હતા બેહાડતા હતા કોક પર, પણ શું છે કે આખી જિંદગી બીજી જાતની કલ્પનાની, જમાના કરોડપતિ એમાંથી એકદમ દેવાદાર થઈ ગયા, એટલે પાણી બે ત્રણ ચીજ મળતી હતી ત્રીજી કરોડપતિ. એનો વેપાર જામ સાહેબ વારે ચાલે ભેગો ભાગીદારીમાં, એટલે કાયદા બધા ફેરવે જગાતના બીજા ને ત્રીજા ને કોઈ ચીજ વધઘટ કરવી હોય ત્યારે ભાવમાં. જામનગરમાં તો ધંધો કરી કરીને ખૂબ પૈસા થઈ ગયા, કરોડો રૂપિયા થઈ ગયા. પછી માણસને તો લિમિટ તો હતી નથી, તો મુંબઈમાં પછી ખેલવા મળ્યા. મુંબઈ ને કલકત્તાની બજારમાં એક વાર કઈ ખેલો કરવા ગયા ચાંદી માંદીનો. બધું જેટલું આવ્યું હતું એ માથે દેવું, મકાનો મકાનો બધું વેચી નાખવું પડ્યું. મકાનો ઘણા હતા કલંક જામનગરમાં બિલ્ડિંગમાં. આ મનમોહન માર્કેટ મનમોહનભાઈ નામની છે જામનગરમાં, ગ્રીન માર્કેટ ની અંદર મોટું બિલ્ડિંગ છે મનમોહન માર્કેટ નામ છે. એમ આ મનમોહનભાઈ આપણા ભાવનગર વાળા બધી નાના છે એ નામનું બનાવ્યું છે. એને મકાને બહુ મોટા મોટા રાજાશાહી થતા બધા ગુરુદેવ ને બહુ ગાળો દેતા ફૂલચંદભાઈ. બહુ દ્વેષ, બહુ દ્વેષ, ઘણા પરિણામ બહુ બગાડેલા. આ લોકો ગરીબ શ્રીમંતાઈમાંથી ગરીબીમાં આવી ગયા એટલે થપાટ મોટી લાગી કુદરતને. ફૂલચંદભાઈ જીવા ત્યાં સુધી ઊંચા ન આવ્યા. પછી આ સ્ટીલ કાસ્ટ કર્યું એમાં તો શરૂઆતમાં બહુ તકલીફ હતી, બહુ તકલીફ હતી એ તો અમને ખબર. પગાર ચૂકવવાના પૈસા ન હોય. પણ જયંતિભાઈ કામદાર ગઢડા વાળા એના એકાઉન્ટન્ટ હતા, એટલે એ અમારે ત્યાં 10-20 હજાર વ્યાજે મૂકતા. મને ફોન કરે 5,000 રૂપિયા સ્ટીલ કાસ્ટને જણસે મૂકીને આપજો ને માણસ મોકલું છું. આપણે જોખમ ન હોય કે બોલાના પૈસા પીડ્યા હોય તો મોકલી દઈએ. એક બે ત્રણ થોડી એડજસ્ટમેન્ટ કરીને 5,000 પૈસા આવે. પોતા લોકો સીધો ફોન ન કરે, એટલે માણસ માં ફોન કરાવે. એને જુદી ખબર હોય તો કોણ મદદ કરે છે, વાત તો કરે છે. આમ આપ રિસ્પેક્ટ કેવું રાખે છે? એ પાછું બધું ફર્યું તો અત્યારે પાછા કરોડો થઈ ગયા. એક ભાવમાં બે ભાવ જેવું. પછી ઓલું જે ડિપ્રેશનમાં આવ્યા હોય અને એને કરોડો હતા એમાંથી 2-5 હજાર આટલું લાચારી કરવી પડી હોય, તો એ પછી એટલું બધું એની અસર લીધી હોય, પકડાવી હોય પૈસાને, આર્થિક સ્થિતિની પકડ એવી એટલે આવી હોય. આત્માની વાત સાંભળી શકાય નહીં, પછી એ વાત કરશો નહીં. કારણ છે જીવનનું ઘડતર એવું થઈ ગયું હોય છે. આત્માર્થી ને તો દરેક કાર્યોમાં એક આત્માનું પ્રયોજન રાખીને હોય છે. દરેક કાર્યમાં એને એનો આત્મા સાંભળીને મારા આત્માને હું, આમાં મારા આત્માને હું. ક્યાંય સરળતા આપોઆપ આવી જાય, જે મોટો ગુણ છે એ સરળતા પણ આપોઆપ જ આવી જાય. મારા આત્મા પૂરતી મતલબ છે, મારે બીજું શું મતલબ છે? હું તો માથાકૂટ કરું, બધી માથાકૂટમાંથી નીકળી જાય. શુભ ભાવના કાર્યમાં પણ તેને એક આત્માનું પ્રયોજન હોય છે, બીજું બહારનું પ્રયોગ કોઈ પ્રયોજન તેને હોતું નથી. શુભ ભાવના કાર્યમાં હું ભક્તિ વધારે સારી કરું છું કે મારી પૂજા વધારે સારી કે મારું ફલાણું કોઈ આગ્રહ કોઈ દુરાગ્રહ કાંઈ નથી, આત્માનું પ્રયોજન છે, બીજું કાંઈ પ્રયોજન મારે. લોકો શું ગણશે, ગણતી ગણતરી ગણશે કે નહીં ગણે, આવ્યા છે કે નથી આવ્યા, એની નોંધ લેશે કે નહીં લે, કાંઈ નહીં, મારે મારા આત્માનું પ્રયોજન છે, કોઈને યારે કાંઈ કામ નથી. ઉદગળો અને જીવો એની યોગ્યતા પ્રમાણે પરિણામ કરશે, મારે કોઈની સાથે કાંઈ નિસ્બત નથી. કોઈ પ્રયોજન તેને હોતું નથી. શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના કેમ થાય તેવા ભાવ આવે છે. દેવ ગુરુ શાસ્ત્રની પ્રભાવના થાય એવા ભાવ આવે છે, કેમ કે એની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધે કોઈ ને કોઈ આત્માના કલ્યાણનું નિમિત્ત રહેલું હોય છે. માટે એટલે એ ભાવ આવે છે અને આત્માનું પ્રયોજન સાથે હોય છે, બીજું કોઈ પ્રયોજન હોતું નથી. એટલે કે લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે. દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના કરે પાછો સામાજિક સોશિયલ સ્ટેજ આવી ગયો, સામાજિક સ્ટેજ આવી ગયું. પ્રભાવના ક્યાં કરવાની કે સમાજમાં, એ સામાજિક સ્ટેજ આવ્યું. તો કે એમાં લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે, એમાં કોઈ લૌકિક પ્રયોજન નહીં, બસ આ પવિત્ર ધર્મ છે, આ પવિત્ર દેવગુરુ શાસ્ત્રો છે, જગતના પ્રાત્ર જીવોને એનો લાભ મળો, જલ્દીથી જલ્દી એનો લાભ મળો અને જે જીવો આત્મકલ્યાણ થવાને પાત્ર છે એ પોતાનું આત્મકલ્યાણ કરો. એ સિવાય મારે કઈ લેવા દેવા નથી. હું તો કોઈ કોઈની સાથે કઈ લેવા દે, દેવગુરુ શાસ્ત્ર ની પ્રભાવના થાય. એટલે એ સોશિયલ સ્ટેજ ઉપર એ કામ કરતા સમાજની પ્રતિષ્ઠાનો પણ કોઈ પ્રશ્ન બનાવે નહીં, અને પ્રતિષ્ઠા મળે એવા પ્રસંગોથી આઘો લાગે, દૂર ભાગે, કેમ કે એ લપસણી જગ્યા છે. લોકોની નજરથી અઝલમાં રહેવું, લોકોની નજર અજલમાં રહેવું એ એની સાવધાની છે. અને પછી લોકસંજ્ઞાનો કોઈ અવકાશ એમાં રહેતો નથી, નહીતર લોકસંજ્ઞા આવતા શું વાર લાગે, બીજું કોઈ પ્રયોજન હોતું નથી. લૌકિક પ્રયોજન છે અત્યંત ન્યારો હોય છે, તેને તો એક આત્માની જ લગ્ની લાગી છે, હું મારા આત્માનો કરવા નીકળ્યો છું ને એ હટ હટ કરી લઉં. કોઈ ગુરુ શાસ્ત્રના પ્રસંગોના ઉદય આવે એ પણ ઉદય છે. સ્વાધ્યાય થતો હતો પણ મંદિર નહોતો, મંદિર ઓલું હતું પણ વિષપંથી રહ્યો અને બધાને અનુકૂળ તો નહીં. ગુરુદેવને જે બોલાવી હોય તો ત્યાં બોલાવે, એની ઉપકારી હોય તો ધીમી ચાર પ્રવૃત્તિ થાય, તમે દર્શન પૂજન કરી દો, બાકી એથી વધારે તો કાંઈ પ્રવૃત્તિ ન થાય. એમાં એમ પછી આપણે મુનિ બુનિ કોઈ ત્યાં ગયો આવ્યા હોય ને તમે નો દર્શન એના પગે લાગો તો બધાની આંખમાં આમાં જેવું થાય ને, જોવા દર્શન કરીને મિયા જાય છે, માનતા નથી અને હામા મળી જાય, એ મંદિરમાં ભેગા થઈ જાય તો ક્યાંય આપણું મંદિર હોય એનો ફેર પડે. બધાનો ભાવ થાય એટલે ઉડે આવ્યો, એ મંદિરમાં આપણે પ્રભાવના થતી હોય એટલે સમર્પણ પૂરેપૂરું કરીએ, ઉદય આવ્યો. તો ઉદયની અંદર શું કે ભાઈ પ્રભાવના ખૂબ થા, મારું પ્રયોજન તો મારા આત્માનું કલ્યાણ થયું, આ સિવાય મારે બીજું કોઈ પ્રયોજન નથી. લૌકિક આત્માની જ લગ્ની લાગી છે, લૌકિક નું બહાર નું કે મોટા નું કોઈ પ્રયોજન હતો નથી. એમાં મોટાઈ મળશે, લોકો જાણશે, બહાર પડવાનું થશે, એ કઈ પ્રયોજન હતું નથી. મારા આત્માને કેમ લાભ થાય તે એક જ પ્રયોજન આત્માર્થી ને મળે છે. મંદિર સૂતરે ઘણી વાર એવો ભૂતાલ પાપડો અહીંયા બેસી રહી આખો દિવસ ભગવાનની સામે, ઘરે જ ન જાવું એટલે બે ટાઈમ ઘરે ઘરે જમવા જવું, અહીંયા બેસી રહું. પશુ બોલો વ્યવસાયમાં જોડાયેલા હતા, જોડાયેલા હતા. નીચે કોઈ ને કોઈ આવે જાય આવે જાય. એમ શું કે એ ઘર છે એમ લાગે, બધા માણસ ને ઘરે રહેવાનું મન થાય ને, ઘર છોડીને આયા રહેવાનું મન થતું. લૌકિક નું બહાર નું પોતાની નું કોઈ પ્રયોજન હતું નથી. મારા આત્માને કેમ લાભ થાય તે એક જ પ્રયોજન આત્માર્થી ને મારો લાભ જોવાનો છે. અરે બીજા ની અરે બીજું બધા શટર નુકસાન થતું બંધ થાય એટલે આત્મા તો અંદર થી હજાર હાથ વાળો અનંત શક્તિ વાળો છે. સવાલ જ નથી કે ફાયદો ન થાય લાભ ન થાય. શ્રી જીનેન્દ્રદેવ જેમણે સાધના પ્રગટ કરી છે એવા ઉપકારી ગુરુ શ્રી જીનેન્દ્રદેવ એટલે દેવ, દેવ પછી ગુરુ, જેને સાધના પ્રગટ કરી છે એવા ઉપકારી ગુરુદેવ અને શાસ્ત્ર એમની વાણી, દેવગુરુની વાણી તે શાસ્ત્ર, તેની કેમ પ્રભાવના થાય તેવી પોતાને પ્રીતિ હોય છે, એની પ્રભાવનાની પ્રીતિ હોય છે, રુચિ હોય છે. અંતરમાં પ્રભાવના કરવી છે એટલે બાહ્ય પ્રભાવનાની પણ પ્રીતિ હોય છે. અંતર પ્રભાવના તે નિશ્ચય, બાહ્ય પ્રભાવના તે સમ્યક દર્શનની સાથે આ જોડાયેલી વસ્તુ છે. અંગ છે ને એનું અંગ લીધું છે, પ્રભાવના અંગ આઠમું અંગ લીધું ને વાત્સલ્ય ને પ્રભાવના પ્રીતિ હોય છે, પ્રભાવનાની પ્રીતિ હોય છે. હું તો એમ સમજ બાબરું મેળવવા હોય છે તો પોતાને પ્રખ્યાતિ કરવી હશે એટલે કરતા હશે. ધર્મની પ્રભાવના કેમ થાય એ હેતુ હોય છે. કોઈને એવી બહારની દ્રષ્ટિ વાળાને એવું પણ હોય છે પ્રભાવના ને બાને આબરૂ કીર્તિમાં મેળવવામાં પણ પડી જાય છે. પ્રીતિ એટલે પ્રેમ, પ્રીતિ એટલે પ્રેમ, ગમવું, સો લાઈકિંગ. હા એને વિશેષ પ્રકારે હોય, તીર્થંકર ભગવાન ને ભાવના ને જોર થી આવે છે. આવે છે તો બધા સમય દ્રષ્ટિને તીર્થંકર દ્રવ હોય એને જોર થી આવે છે.
સોનગઢ ને લગતી ને એ જૂની જયારે વાતો સાંભળીએ ત્યારે આમ બાર માં આપનો ક્યાંય નામ નથી, આમ બધા આપની અંદર
પરમાગમ મંદિર ઉઠ્યું પછી એ પેલા નતો. એ પેલા તો માણસ ઉત્સવ થતો ત્યારે તો મારો પ્રવેશ નતો. પેલા પેલો પરમાગમ મંદિર માં ઉત્સવ આવ્યો ત્યાં પછી ત્યારે પરિસ્થિતિ થોડીક ખરાબ હતી. આર્થિક સ્થિતિ પણ ટ્રસ્ટ ની નબળી હતી, સિમેન્ટ ની એક્યુટ શોર્ટેજ હતી, કારીગરો જોઈએ એટલા મળતા નતા, કામ મોટું હતું, કોન્ટ્રાક્ટર અધામી હતા, આપણે રમેશભાઈ અધામી હતા કોન્ટ્રાક્ટર, એને બધું ભાઈને વાંધો પડી ગયો હતો એટલે કામ અટકી ગયું હતું. અને ગુરુદેવ ને વિકલ્પ આવતો હતો. ગુરુદેવ એક વાર એવું બોલ્યા સવારે મારી આચાર્ય, મારી ઊંઘ ક્યારેક ઉડી જાય છે રાત્રે, અને વિકલ્પ આવે છે, આ વર્ષ દોઢ વર્ષથી ખંડેરની જેમ મંદિર પડ્યું છે, કામ બંધ પડ્યું છે, કેમ થાય છે? પોતે કંઈ બહુ માથું મારે નહીં, કોઈને એમ ન કે તમે આમ કરો ને તેમ કરો, કોઈને ન કે. પછી મેં હિરાળાજીને વાત કરી, ગુરુદેવને ઊંઘી જાય છે, બહુ વિકલ્પ આવે છે, કેમ કરશો? અને હું તમે 1 લાખ રૂપિયા આપું અત્યારે શક્તિ નહીં, હું તમે 1 લાખ રૂપિયા આપો, હાલ હજુ કામ ચાલુ થતું હોય તો. એટલે શું કે રમેશ ધામે કઈ નુકસાન જતું હોય તો આપણે ખાનગીમાં કહી દઈ કે ભાઈ 2 લાખ સુધી નુકસાન એમ તને ખાનગીમાં આપી દઈશું, તું કામ ઉપાડી લે. પણ હું ઓલા બેને બને નહીં, એનું શું કરવું? બે ને અહમ કઈ ટકરાણ હશે, બને નહીં એનું શું કરવું? એનો કોઈ ઉપાય નહીં. બીજું આપણે કઈ ટેકનિશિયન નહીં કે માથું મારી શકીએ, સિવિલ એન્જિનિયરિંગનું કઈ ટેકનિક તો આવડતી નથી, ભાઈ આમાં આમ કરવું ને તેમ કરવું, આપણો વિષય નથી. સિમેન્ટની એક્યુટ શોર્ટેજ છે, કારીગરો બધા વિયા ગયા છે, બધું બધું. આ તો કંઈ ખાલી 2 લાખ રૂપિયાથી કાંઈ કામ આવે એવું નથી, આમાં તો બધા પડખેથી માણસ સંપન્ન હોય એનું કામ છે. પછી મુંબઈના ચુમનલાલ હિંમતલાલ પ્રમુખ હતા એ વખતે મુંબઈ મંડળના, એના પાડોશમાં આર્કિટેક્ટ હતા હતા બીજા ચીમનભાઈ, આપણા જામનગર વાળા સીસી શેઠ. અહીંયા પારેખ છે ને એના બનેવી થાય, આપણા પારેખ બ્રધર્સ છે કેમિકલ વાળા, થિયેટર વાળા ને બધા પારેખ છે ને એના બનેવી થાય. મુંબઈ માણસ, મુંબઈમાં એના મોટા કામ આર્કિટેક્ટ તરીકે કરેલા, એટલે આ કામ એને બહુ નાનું એવું લાગે એના પ્રમાણમાં ગણાય. એ નક્કી કર્યું, બોલે કે હું ટેકનિશિયન તરીકે તમને મદદ કરું, દર મહિને 1 આંટો મુંબઈથી મારા ખર્ચે આવીશ, તમે કામ ઉપાડી દો. એને કામ ઉપાડવાનો માથે લીધો, ગુરુદેવને વિનંતી કરી કે અમે આ કામ ઉપાડી લેવા માંગીએ છીએ. ચીમનભાઈ અને એમ કે આ ચીમનભાઈ છે વજુભાઈની જગ્યાએ ટેકનિકલ ઓબ્ઝર્વેશન જે બધું છે વધુભાઈ કરતા વધારે જ્ઞાન ધરાવે છે. આર્કિટેક્ટ એટલે સિવિલ એન્જિનિયર થી થોડું વધારે જ્ઞાન ધરાવે છે, સિવિલ એન્જિનિયર થયા પછી આર્કિટેક્ટ થાય ને, એની ડિગ્રી વધારે છે, વધારે ભણે તો અમે કામ ઉપાડી લઈએ છીએ. પછી અમે ચુમનભાઈ ને ખાનગી મળવા ગયા, તો ભાઈ તમારે અમારી મદદ જોતી હોય તો કહેજો, રૂપિયા જોતા હોય તો કહેજો, અને બીજું કોઈ કામ હોય તો અમને બતાવી દેજો. એને અમને કામ આપી દીધું, કામ સમજો તમે પૂરું કરાવી દીધું, ટ્રસ્ટમાંથી રૂપિયા ઉપાડજો, તમારે તમારા નાખવા તો ઠીક, અમે પણ તૈયારી કરી છે. મનસુખભાઈ વોરા ના ફાધર એના વિવાહ થાય, ચુમનભાઈ દીકરી આપેલી છે એક ભાઈમાં, પોપટભાઈ દીકરા પહેલા, એ 2 પૈસાવાળા, ચુમનભાઈ પાસે પૈસો ખરો, પોપટભાઈ પાસે પૈસો ખરો, તો એ લોકોએ પણ વિચાર કરેલો કે આપણે ખૂટતા પૈસા આમાં નાખીને મંદિર પરમાગમ મંદિર ઊભું કરી નાખશો. આમ તો હજી સ્લેબ સુધી પહોંચ્યો હતો, આરસનું તો બધું કામ બાકી હતું, લખાવાનું કામ તો ઘણું બાકી હતું. 26 લાખમાં થયું છે, 6 લાખનું કામ થયું હતું, 20 લાખનું કામ બાકી હતું. તો બિચારા બહુ હંસમાં આવી ગયા કે મારે નાટિયામાં નવું લોહી આવ્યું કે એમાં જોરથી કામ ઉપાડશું ઉપાડો. પછી તો એને અમને સોંપી દીધું પાછળથી, પ્રતિષ્ઠાન 1.5 મહિનો બાકી હતો, તમે પૂરું કરાવો ગમે એમ કરીને, કાંઈ વાંધો નહીં. 2000 થી સિમેન્ટ લઈ આવ્યા, એક શોર્ટેજ હતી ઉપાડીને. હીરાલાલજીને કીધું રાજસ્થાન માંથી સારસ ના કારીગર લઈ આવે, રાત દી કામ કરે, હવે ત્રણ પાળી કામ હાલે 24 કલાક સારસ તોડવાનું કામ. રાતે 12 વાગે 1 વાગે બેટરી લઈ નીકળીએ, કેટલા કારીગર કામ કરે છે, ક્યાં 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 માલે છે, શું કરે છે. પ્રતિષ્ઠાનું બધું કામ જોડ તમને લેવાનું બધું હાઈપું તો આવાસનું કામ શું સુમતી ભાઈનું હાઈપું તો ઉતારાનું કામ ઉતારા કમિટીમાં એમને રહે છે. પ્રતિષ્ઠાને બધું કામ ઉપાડી લીધું. એ બાબુભાઈ પાટનીજીને હોતું, તમે શું કરશો, તમે તો પરદેશી છો, કોઈ ઓળખતા નહીં. એવા અમારી બુદ્ધિ લાગભગ છે. અમારા અમારા ભાવનગરની પ્રતિષ્ઠા ગઈ 26 સાલમાં, 30 સાલમાં આ મંદિર થયું, તમને બધો અનુભવ છે અને બધો પહોંચી વળશો. અમે નામ તમારું, કામ અમારું, અમારું ક્યાંય નામ ન લેતા. એને હું પણ હતો એ કે બહુ સરસ, બહુ સરસ બધું બધું અમે ઉપાડી દીધું પ્રતિષ્ઠા મેં. એને હોય કીધું એટલે એનું નામ કમે નહીં, ભાઈ આ લોકો બધું બહુ સરસ કર્યું, થઈ ગયું, બહુ સારું કામ થયું. એ કામની પ્રીતિ હોય છે જેમણે આત્માનો માર્ગ બતાવ્યો, તે માર્ગની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપ્યો, જેનો પરમ ઉપકાર છે, તેની કેમ પ્રભાવના થાય તેવો હેતુ પાત્ર શિષ્યને હોય છે. અને મારે મારું આત્માનું કરી લેવું છે, મારે ક્યાંય એમ નથી, એમ નથી ત્યાં એમ ન હોય. અને એ કામ પણ અને ભાવ આવ્યા વગર બીજો કોઈ અન્ય હેતુ તેનો હોતો નથી. આ પાત્ર જીવનું લક્ષણ છે. એ રીતે પાત્ર જીવના લક્ષણમાં બે વાત નથી, અંદર આત્માની લગ્ન અને 12મા દેવગુરુ શાસ્ત્રની પ્રભાવના. પાત્રતાવાન જીવનું સ્વરૂપ અહીંયા બતાવવું છે. અંતરંગમાં શીઘ્રપણે આત્મકલ્યાણ કરી લેવાની લગ્ન અને તાલાવેલી હોય છે. જેથી પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ નિરંતર રહે છે. તદ અનુસાર દરેક કાર્યમાં મુખ્યતાને ગૌણતા યથાર્થ પ્રકારે થાય છે. દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના ના કાર્યોમાં પ્રીતિ હોય છે અને જેને મોક્ષ નો માર્ગ બતાવ્યો, તે સંબંધે માર્ગદર્શન આપ્યું. એવા પરમ ઉપકારી શ્રી ગુરુની પ્રભાવના વિશેષ થાય તેવો અભિપ્રાય પણ હોય છે. અને પોતાના થયેલા ઉપકારનો યત્કિંચિત ઋણ ચૂકવવાનો અવસર સમજીને સરવાર પણ બુદ્ધિએ વર્તે છે.
Thank you.